એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે ડેવિડ હોપકિન્સના પુસ્તક દાદા અને અતિવાસ્તવવાદ એટલે કે દાદા એન્ડ સુરિયલિઝમ વિશે વાત કરવાના છીએ.
નમસ્કાર.
આ પુસ્તક છે ને 20મી સદીની બે બહુ જ પ્રભાવશાળી અને એમ કહીએ કે ક્રાંતિકારી કલા ચળવળો પર નજર નાખે છે, જેમણે ખાલી કલા નહીં પણ આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છે એ પણ બદલી નાખ્યું.
હા, બિલકુલ. અને આ વિશે ખાલી ઇતિહાસ નથી ખબર છે, આ ચળવળોએ જે સવાલો ઊભા કર્યા હતા કે ભાઈ કલા શું છે, વાસ્તવિકતા એટલે શું, આપણું મન કઈ રીતે કામ કરે છે, એ આજે પણ એટલા જ મહત્વના છે. ખાસ કરીને જુઓ, પહેલું વિશ્વયુદ્ધ થયું એની ભયાનકતા પછી જ્યારે પહેલો તર્ક અને વ્યવસ્થા પરનો વિશ્વાસ જ ઉઠી ગયો હતો ને, ત્યારે આ કલાકારોએ પરંપરાગત મૂલ્યોને એકદમ જડમૂળથી પડકાર્યા.
બરાબર.
એમની આ હિંમત એ આજે પણ આપણને પ્રેરણા આપે છે કે આપણે આપણી આસપાસની દુનિયા પર એમ કે સવાલ ઉઠાવતા રહીએ.
સાચી વાત. તો ચાલો લેખક વિશે થોડી વાત કરીએ. ડેવિડ હોપકિન્સ કોણ છે?
હા, ડેવિડ હોપકિન્સ ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં આર્ટ હિસ્ટ્રીના પ્રોફેસર છે અને એમનું મુખ્ય કામ 20મી સદીની અવંતગાર્ડ એટલે કે જે એકદમ પ્રયોગાત્મક પરંપરા તોડતી કલા ચળવળો છે ને એના પર છે.
અચ્છા.
ખાસ કરીને દાદા, અતિવાસ્તવવાદ અને માર્સેલ ડુશેમ જેવા કલાકારો પર એમનું બહુ ઊંડું સંશોધન છે.
એમની ખાસ વાત શું છે? એમના લખવામાં શું અલગ છે?
મને લાગે છે એમની ખાસિયત એ છે કે જુઓ, બહુ જ જટિલ વિષયો હોય ને એને પણ એકદમ સરળ અને રસ પડે એવી રીતે રજૂ કરી શકે છે. એમનું સંશોધન તો ઊંડું હોય જ પણ ભાષા એકદમ સહજ. અને બીજું, એક ખાલી કલાકૃતિઓનું વિશ્લેષણ નથી કરતા પણ એ સમયનો રાજકીય સામાજિક સંદર્ભ શું હતો એની સાથે જોડે છે.
એટલે પૂરું ચિત્ર આપે છે.
હા, બરાબર. અને આ ચળવળો કંઈ ખાલી યુરોપમાં નહોતી ચાલી રહી એટલે એમનો આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પણ મહત્વનો છે. અને સૌથી અગત્યનું એ આ કલા ચળવળોને આજના સમયમાં 21મી સદીના દ્રષ્ટિકોણથી જુએ છે, જે એમના વિશ્લેષણને વધુ સુસંગત બનાવે છે.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. મુખ્ય વિચાર શું છે? શું કહેવા માંગે છે લેખક? એમણે દાદા અને અતિવાસ્તવવાદને કઈ રીતે જોયા છે?
હા, તો પુસ્તકનો મુખ્ય મુદ્દો એ છે કે દાદા અને અતિવાસ્તવવાદ એ બે સાવ અલગ અલગ વસ્તુઓ નથી. એમણે એને એક સાતત્ય તરીકે જોયા છે, જાણે એક નદી આગળ વહેતી હોય એમ.
એટલે એકમાંથી બીજું આવ્યું એમ.
બરાબર. દાદાવાદ, જે પહેલા વિશ્વયુદ્ધની પેલી નિરાશા અને ગુસ્સામાંથી જન્મ્યો હતો, એ એક જાતનો બળવો હતો, કલા વિરોધી, તર્ક વિરોધી. એણે પરંપરાગત કલાના બધા નિયમો તોડી નાખ્યા.
હા.
અને આ જે તોડફોડ થઈને એણે અતિવાસ્તવવાદ માટે જાણે ફળદ્રુપ જમીન તૈયાર કરી દીધી.
અચ્છા, એટલે દાદાએ જૂનું તોડ્યું અને પછી અતિવાસ્તવવાદે એની પર કંઈક નવું બનાવવાની કોશિશ કરી.
બરાબર સમજ્યા. અતિવાસ્તવવાદે દાદાની એ જે અસ્તવ્યસ્ત પેલી અંધાધૂંધી જેવી ઉર્જા હતી ને એને એક દિશા આપી. એમણે સિગમંડ ફ્રોઇડના મનોવિશ્લેષણના સિદ્ધાંતોનો આધાર લીધો.
ઓ, ફ્રોઇડ પણ આમાં આવે છે.
ચેતન મન અને સપનામાં જે શક્તિ રહેલી છે એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. એમનો ઉદ્દેશ ખાલી કલા પૂરતો નહોતો, એમને તો માનવીય ચેતનાને મુક્ત કરવી હતી અને સમાજમાં ક્રાંતિ લાવવી હતી. આ પુસ્તક આખી જે જટિલ સફર છે ને એને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે.
ચાલો તો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યાંથી શરૂઆત થઈ આ બધી વાતની?
જુઓ, શરૂઆત થઈ ઝ્યુરિચમાં 1916ની સાલ. ત્યાં કેબ્રે વોલ્ટેર નામની એક જગ્યા હતી.
યુદ્ધથી ભાગીને આવેલા કલાકારો લેખકો બધા ભેગા થયા.
અચ્છા, એક અડ્ડા જેવું.
હા, બસ એવું જ.
ત્યાં એ લોકો પરંપરાગત કલા અને સમાજની મજાક ઉડાવતા કાર્યક્રમો કરતા. અહીંથી જ દાદાવાદનો જન્મ થયો અને ખાલી કલા નહોતી, એક પ્રકારનો વિરોધ હતો.
કેવો વિરોધ?
અર્થ વગરની કવિતાઓ, વિચિત્ર કપડાં પહેરવા, ઘોંઘાટવાળું સંગીત, આ બધું જાણી જોઈને કરતા. એ બતાવવા માંગતા હતા કે જુઓ, યુદ્ધે દુનિયાને કેવી અતાર્કિક બનાવી દીધી છે.
અને માર્સેલ ડુશેમ્પનું નામ બહુ આવે છે આમાં, ખાસ કરીને એમના રેડીમેડ માટે. એ શું હતું બરાબર?
હા, ડુશેમ્પનો વિચાર ખરેખર ક્રાંતિકારી હતો. રેડીમેડ એટલે શું? રોજબરોજની સાવ સામાન્ય વસ્તુઓ, જેમ કે સાયકલનું પૈડું હોય કે બોટલ સૂકવવાનું સ્ટેન્ડ, એને કલાકારે ખાલી પસંદ કરી લીધી અને કીધું કે આ કલાકૃતિ છે.
હે? ખાલી પસંદ કરવાથી?
હા, સૌથી પ્રખ્યાત ઉદાહરણ પેલું ફાઉન્ટેન છે. એ હકીકતમાં એક પેશાબ કરવાનું પાત્ર યુરિનલ હતું, જેને ઊંધું મૂકી દીધું હતું.
ઓ બાપરે.
આનો મતલબ એ નહોતો કે એ વસ્તુ સુંદર છે, પણ મુદ્દો એ હતો કે કરા એ હાથની કારીગરી નથી પણ મનનો વિચાર છે. કલાકારે શું પસંદ કર્યું એ મહત્વનું છે. આણે તો કલા કોણ બનાવી શકે અને કલા શું છે એની આખી વ્યાખ્યા જ બદલી નાખી.
ખરેખર આ તો સીધો હુમલો હતો પરંપરા પર. અને આ વિચાર ખાલી ઝ્યુરિચમાં જ રહ્યો કે પછી ફેલાયો?
ના ના, ફેલાયો, ઝડપથી ફેલાયો. બર્લિન ગયો તો ત્યાં વધારે રાજકીય બન્યો. જ્યોર્જ ગ્રોઝ, જ્હોન હાર્ટફિલ્ડ જેવા કલાકારો હતા, એમણે ફોટોમોન્ટેજનો ઉપયોગ કર્યો.
ફોટોમોન્ટેજ એટલે?
એટલે છાપામાંથી ફોટા ને લખાણો કાપીને એને જોડીને નવા ચિત્રો બનાવવા. એનો ઉપયોગ એમણે સૈન્ય, સરકાર, મૂડીવાદ આ બધાની આકરી ટીકા કરવા માટે કર્યો.
અચ્છા.
ન્યૂયોર્કમાં ડુશેમ્પ, પિકાબિયા, મેનરે જેવા કલાકારો હતા, એમણે આને વધુ બૌદ્ધિક, થોડો વ્યંગ્યાત્મક બનાવ્યો. પછી કોલોનમાં મેક્સ એર્ન્સ્ટ જેવા કલાકારોએ કોલાજ અને એસેમ્બ્લેજમાં પ્રયોગો કર્યા, જેમાં આપણને અતિવાસ્તવવાદના બીજ દેખાવા માંડે છે. એટલે દરેક જગ્યાએ દાદાએ થોડું અલગ રૂપ લીધું ત્યાંની પરિસ્થિતિ પ્રમાણે, પણ મૂળ ભાવના એ જ રહી, તોડફોડ અને સવાલ ઉઠાવવાની.
પણ આ નકારાત્મકતા, આ તોડફોડ એ ક્યાં સુધી ચાલે? કંઈક નવું બનાવવાની ઈચ્છા ન થઈ હોય?
બિલકુલ, એ જ થયું. પેરિસમાં આન્દ્રે બ્રેટોન નામના એક યુવાન લેખક હતા અને એમના મિત્રો. એમને એવું જ લાગ્યું. એ લોકો દાદાના આ નકારાત્મક અભિગમથી થોડા કંટાળ્યા હતા અને એ સમયે સિગમંડ ફ્રોઇડના વિચારો બહુ પ્રચલિત હતા, મનોવિશ્લેષણના.
હા, તમે કહ્યું એમ.
હા, તો ફ્રોઇડ માનતા કે આપણું જે અચેતન મન છે ને, એમાં અતાર્કિક ઈચ્છાઓ, યાદો, વિચારોનો ભંડાર ભરેલો છે, જે આપણા સપનામાં, આપણી રોજિંદી ભૂલોમાં બહાર આવે છે. બ્રેટોનને લાગ્યું કે આ અચેતન મન જ ખરી સર્જનાત્મકતાનો સ્ત્રોત છે.
ઓકે, એટલે અહીંથી અતિવાસ્તવવાદની શરૂઆત થઈ એમને.
એકદમ બરાબર. બ્રિટોને 1924માં અતિવાસ્તવવાદનો પહેલો મેનિફેસ્ટો એટલે કે જાહેરનામું બહાર પાડ્યો. એમાં એમણે ઓટોમેટિઝમની વાત કરી.
ઓટોમેટિઝમ?
હા.
એ શું છે?
એટલે મન પર કોઈ પણ જાતનો તાર્કિક કે નૈતિક કંટ્રોલ રાખ્યા વગર મનમાં જે આવે એમ બસ લખતા જવું કે ચિતરતા જવું. આન્દ્રે મેસોન જેવા કલાકારોએ આ રીતે અદ્ભુત ચિત્રો બનાવ્યા.
વાહ.
પછી સપનાનું વિશ્લેષણ કરવું, રોજિંદા જીવનમાં બનતી અર્થપૂર્ણ આકસ્મિક ઘટનાઓ, ઓબ્જેક્ટિવ ચાન્સ પર ધ્યાન આપવું, જે વસ્તુઓ વિચિત્ર કે થોડી ડરાવણી, અનકેની લાગે એના તરફ આકર્ષાવવું, આ બધું અતિવાસ્તવવાદનો ભાગ બન્યું. એમનો મુખ્ય હેતુ હતો કે તર્કની જે પકડ છે ને વિચાર પર, એમાંથી એને મુક્ત કરવો અને વાસ્તવિકતાના ઊંડા સ્તર સુધી પહોંચવું.
આ તો બહુ રસપ્રદ લાગે છે. પણ શું આ ચળવળ ખાલી કલા પૂરતી જ રહી? તમે શરૂઆતમાં રાજકીય ક્રાંતિની પણ વાત કરી હતી.
હા, કરી હતી. અતિવાસ્તવવાદનો જે બીજો તબક્કો આવ્યો ને, એ વધુ રાજકીય બન્યો. બ્રેટોન અને એમના સાથીઓ માનતા હતા કે માનસિક મુક્તિ અને સામાજિક મુક્તિ અલગ નથી. જો સમાજ બદલવો હોય તો લોકોની વિચારવાની રીત બદલવી પડે. એમણે તો સામ્યવાદી પક્ષ સાથે જોડાવાનો પ્રયાસ પણ કર્યો હતો, જો કે એ સંબંધ લાંબો ચાલ્યો નહીં.
કેમ?
કારણ કે કલાત્મક સ્વતંત્રતા અને પક્ષની શિસ્ત એ બે વચ્ચે સંઘર્ષ થતો હતો. આ સમયમાં ઘણા આંતરિક મતભેદો પણ થયા અને અમુક સભ્યોને જૂથમાંથી કાઢી પણ મૂકવામાં આવ્યા.
અચ્છા, અને કલામાં કેવા ફેરફારો દેખાયા આ સમયમાં? પેલા ડાલી અને મેગ્રિટ જેવા પ્રખ્યાત નામ આ સમય સાથે જોડાયેલા છે, ખરું ને?
હા, બરાબર. 1930ના ડાયકામાં અતિવાસ્તવવાદી કલામાં એક નવો વળાંક આવ્યો. સાલ્વાડોર ડાલી, રેને મેગ્રિટ, યેવ સ્ટેંગુઈ જેવા કલાકારોએ એકદમ વાસ્તવિક લાગે એવી શૈલીમાં પણ સપના જેવા અતાર્કિક દ્રશ્યો ચિત્રવાનું શરૂ કર્યું.
હા, મેં જોયા છે એમના ચિત્રો, એકદમ વિચિત્ર હોય છે.
હા, ડાલીએ તો પોતાની એક પદ્ધતિ વિકસાવી, પેરેનોઇક ક્રિટિકલ મેથડ, એક પ્રકારની માનસિક સ્થિતિ જેનાથી એ અતાર્કિક વિચારો અને છબીઓ પેદા કરતા. આ સમયમાં અતિવાસ્તવવાદી પદાર્થ પણ બન્યા.
એ વળી શું?
રોજિંદા વસ્તુઓને વિચિત્ર રીતે જોડીને બનાવેલી કૃતિઓ, જે જોઈને આશ્ચર્ય થાય, થોડી અસ્વસ્થતા પણ થાય, જેમ કે પેલી મેરિટ ઓપનહેમની રૂઆટીવાળી ચાની પ્યાલી જોઈ છે,
હા હા ખ્યાલ આવ્યો,
કે પછી ડાલીનો લોબસ્ટર ટેલિફોન. મેનરે જેવા ફોટોગ્રાફરોએ પણ ફોટોગ્રાફીથી અદ્ભુત અતિવાસ્તવવાદી દુનિયા બનાવી.
અને પછી બીજું વિશ્વયુદ્ધ, એનો શું પ્રભાવ પડ્યો આ બધા પર?
યુદ્ધને કારણે ઘણા અતિવાસ્તવવાદી કલાકારોને યુરોપ છોડવું પડ્યું. ઘણા અમેરિકા ગયા, કેટલાક મેક્સિકો ગયા. આનાથી ચળવળ થોડી વિખેરાઈ ગઈ, પણ એમના વિચારો તો ફેલાયા.
હા, એ તો થાય.
ન્યૂયોર્કમાં એમણે જેક્સન પોલોક, માર્ક રોથપો જેવા યુવાન અમેરિકન કલાકારો પર બહુ ઊંડો પ્રભાવ પાડ્યો, જેમને પછીથી એબસ્ટ્રેક્ટ એક્સપ્રેશનિસ્ટ કહેવાયા. ખાસ કરીને પેલો ઓટોમેટિઝમનો વિચાર એમના માટે બહુ મહત્વનું બન્યો.
અચ્છા.
મેક્સિકામાં ફ્રિડા કાલો જેવી કલાકાર સાથે એમનો સંપર્ક થયો. એટલે ભલે યુદ્ધ પછી એક સંગઠિત ચળવળ તરીકે અતિવાસ્તવવાદનો અંત આવ્યો, પણ એનો વારસો તો પોપ આર્ટ, કન્સેપ્ચ્યુઅલ આર્ટ જેવી ઘણી બધી પછીની કલા ચળવળોમાં જીવંત રહ્યો.
તો આ પુસ્તક અને આખી ચર્ચામાંથી આપણે કયા મુખ્ય સંદેશાઓ, કયા મુખ્ય વિચારો તારવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ છે જે સ્થાપિત વ્યવસ્થા છે, જે તર્ક છે, એના પર સવાલ ઉઠાવવાની હિંમત. જેમ પહેલા વિશ્વયુદ્ધ પછી આ કલાકારોએ બુર્જવા સમાજના તર્ક અને નૈતિકતાને પડકાર્યા, એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે. આપણે પણ આપણી આસપાસની માન્યતાઓ પર, ધારણાઓ પર સવાલ પૂછી શકીએ છીએ.
હા, અને બીજો મુદ્દો કદાચ પેલો કલાની સીમાઓને તોડવાનો, કે કલા એટલે શું ખાલી સુંદર ચિત્રો કે શિલ્પો જ? દાદા અને અતિવાસ્તવવાદે બતાવ્યું કે કલા જીવનનો ભાગ બની શકે, સાવ સામાન્ય વસ્તુ પણ કલા હોઈ શકે, અને કલા વિચારને ઉત્તેજિત કરવાનું એક સાધન બની શકે છે.
બરાબર.
આજે પણ આપણે જોઈએ છીએ ને કલાના કેટલા નવા સ્વરૂપો આવી રહ્યા છે. ડિજિટલ આર્ટ છે, સ્ટ્રીટ આર્ટ છે.
સાચી વાત. ત્રીજો મહત્વનો સંદેશ છે કલા અને સમાજ વચ્ચેનો સંબંધ. આ કલાકારો માનતા હતા કે કલા ખાલી મનોરંજન નથી, પણ સામાજિક ટીકા અને પરિવર્તનનું માધ્યમ પણ બની શકે છે. ભલે એમના રાજકીય વિચારો કદાચ વિવાદાસ્પદ રહ્યા હોય, પણ કલા દ્વારા સમાજને પ્રભાવિત કરવાનો એમનો ઈરાદો સ્પષ્ટ હતો. આ વાત આજે પણ કલાકારો અને જે લોકો સમાજમાં બદલાવ લાવવા માંગે છે એમના માટે પ્રેરણાદાયી છે.
અને ચોથો મુદ્દો જે મને બહુ રસપ્રદ લાગ્યો એ છે અચેતન મનની શક્તિ, પેલો ફ્રોઇડવાળો. એમણે આપણા મનના ઊંડાણમાં જે સર્જનાત્મકતા છુપાયેલી છે એને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. આપણા સપના, આપણી અંતસ્પૂર્ણા, આ બધું આપણા વ્યક્તિત્વનો અને આપણી સર્જનાત્મકતાનો કેટલો મોટો ભાગ છે જેને આપણે ઘડીવાર ધ્યાન નથી આપતા.
બિલકુલ. અને છેલ્લે આ ચળવળોનો કાયમી વારસો. ભલે દાદા અને અતિવાસ્તવવાદ એક ઇતિહાસ બની ગયા હોય, પણ એમના વિચારો આજે પણ જીવંત છે. તમે જુઓ, જાહેરાતોમાં, ફિલ્મોમાં, ડિઝાઇનમાં, આપણી વિચારવાની રીતમાં પણ ક્યાંક ને ક્યાંક એમની અસર દેખાય છે. પેલી સંસ્થાઓને પડકારવાની, અપેક્ષિતથી કંઈક અલગ કરવાની ભાવના આજે પણ એટલી જ જરૂરી છે.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. જેમ કે દાદા વિશે કહ્યું છે, દાદા એ મનની સ્થિતિ છે, તે જીવન જીવવાની રીત છે. આનો શું મતલબ થાય?
હા, આ બહુ મહત્વનું વાક્ય છે. એ બતાવે છે કે દાદા ખાલી એક કલા શૈલી નહોતી, પણ એક વલણ હતું, એક એટીટ્યૂડ. સ્થાપિત નિયમોને નકારવા, સ્વયંસ્ફૂર્તિતાને અપનાવવી, વિરોધાભાસમાં આનંદ માનવો, આ બધું દાદા હતું. એક જાતની જીવન જીવવાની રીત.
અને બ્રેટોનનું પેલું વાક્ય, સૌંદર્ય કાં તો આંચકાજનક હશે અથવા હશે જ નહીં. આ થોડું અઘરું લાગે છે.
હા, એ પરંપરાગત સુંદરતાની જે આપણી વ્યાખ્યા છે ને એને પડકારે છે. એ કહે છે કે સાચું સૌંદર્ય પેલું સુઘડ, વ્યવસ્થિત, શાંત નથી હોતું, પણ અણધાર્યું હોય છે, ઉથલપાથલ મચાવનારું હોય છે, જે આપણને અંદરથી હલાવી દે. કન્વલસિવ એટલે આંચકાજનક.
અચ્છા, ઓકે. અને અતિવાસ્તવવાદના ધ્યેય વિશે શું કહ્યું હતું? પેલું સપનાની શ્રેષ્ઠ વાસ્તવિકતા શોધવી.
હા, બ્રેટોની વ્યાખ્યા પ્રમાણે અતિવાસ્તવવાદનો ધ્યેય છે સ્વપ્નો અને અચેતનની શ્રેષ્ઠ વાસ્તવિકતા, સ્યુરિયાલિટી, અને વિચારની નિરપેક્ષ ભ્રમત, પ્યોર સાયકિક ઓટોમેટિઝમ ની શોધ કરવી. એટલે કે વાસ્તવિકતાથી ભાગી નથી જવાનું, પણ તર્કના બંધનો તોડીને એક ઊંડી, વધુ સાચી વાસ્તવિકતા સુધી પહોંચવાનો પ્રયાસ છે.
અને ડુશેમ્પનો પેલો રેડીમેડનો વિચાર, કલા હાથનું નહીં મનનું કાર્ય છે.
હા, આણે કલાના ઇતિહાસમાં મોટો ફેરફાર કર્યો. કલાકારનું કૌશલ્ય નહીં પણ એનો વિચાર, એની પસંદગી મહત્વની બની ગઈ. એક રીતે કહીએ તો આનાથી કલા થોડી વધુ લોકશાહી બની.
અને એક છેલ્લો વિચાર મને ગમ્યો, કલા એ નથી જે તમે જુઓ છો પણ જે તમે બીજાને દેખાડો છો. આનો અર્થ એમ કરી શકાય કે કલા ખાલી એક વસ્તુ નથી જે આપણે જોઈએ, પણ એક ક્રિયા છે, એક સંવાદ છે. કલાકાર કંઈક રજૂ કરીને જોનારના મનમાં વિચાર જગાવે છે, એની ચેતનાને બદલવાનો પ્રયાસ કરે છે. ઇટ્સ અબાઉટ કમ્યુનિકેશન.
આ બધી વાતો બહુ સરસ છે, બૌદ્ધિક રીતે ઉત્તેજક છે, પણ કોઈ સામાન્ય માણસ માટે આજના જીવનમાં આ સદી જૂના વિચારો કોઈ રીતે ઉપયોગી થઈ શકે ખરા?
ચોક્કસ થઈ શકે. દાખલા તરીકે આપણી સર્જનાત્મકતા વધારવા માટે, જ્યારે આપણે કોઈ સમસ્યાનો ઉકેલ શોધતા હોઈએ કે કોઈ નવો આઈડિયા વિચારતા હોઈએ, ત્યારે અતિવાસ્તવવાદની પેલી ઓટોમેટિક રાઇટિંગ જેવી ટેકનિક કામ આવી શકે.
કેવી રીતે?
બસ કોઈ પણ જાતના ફિલ્ટર વગર મનમાં જે આવે તે કાગળ પર ઉતારતા જવું, શું લખાય છે એની ચિંતા કર્યા વગર. ઘણીવાર આમાંથી અણધાર્યા અને મૌલિક વિચારો મળી આવે છે. અથવા દાદાની જેમ જાણી જોઈને બે સાવ અલગ વસ્તુઓને જોડી જોવી, અતાર્કિક જોડાણો કરવાથી પણ નવા રસ્તા ખુલી શકે છે.
રસપ્રદ. અને પેલી વિવેચનાત્મક વિચારસરણી માટે શું? દાદાનો જે સત્તા પ્રત્યે શંકાનો ભાવ હતો એનું શું? હા, એ તો આજે ખૂબ જ જરૂરી છે. આપણી સામે સતત માહિતીનો મારો થતો રહે છે, મીડિયા, જાહેરાતો, સોશિયલ મીડિયા. દાદા આપણને શીખવે છે કે આ બધું જેમ છે તેમ સ્વીકારી ન લેવું. સવાલ પૂછો, કોણ કહી રહ્યું છે, શા માટે કહી રહ્યું છે, પાછળનો હેતુ શું છે, સતર્ક રહેવું જરૂરી છે.
અને પેલું પોતાના અંદરના અવાજને સાંભળવું, સપના અને અંતસ્પૂર્ણા પર ધ્યાન આપવું.
હા, અતિવાસ્તવવાદ આપણને એ જ યાદ અપાવે છે. આપણું અચેતન મન સતત આપણને કંઈક કહેતું હોય છે, સંકેતો આપતું હોય છે. જો આપણે થોડું ધ્યાન આપીએ, આપણા સપના નોંધીએ, આપણને અચાનક જે વિચારો આવે, ઇન્ટ્યુશન્સ, એના પર થોડો ભરોસો કરીએ, તો આપણે આપણી જાતને વધુ સારી રીતે સમજી શકીએ, કદાચ વધુ સારા નિર્ણયો પણ લઈ શકીએ. જર્નલ લખવું એ આમાં મદદ કરી શકે.
અને છેલ્લે, સામાજિક પરિવર્તન માટે કલાનો ઉપયોગ. જેમ કે કોઈ સ્થાનિક મુદ્દા પર જાગૃતિ લાવવી હોય તો કોઈ નાટક ભજવવું કે કોઈ ચિત્ર પ્રદર્શન કરવું, એવું કંઈક.
બરાબર. દાદા અને અતિવાસ્તવવાદે બતાવ્યું કે સર્જનાત્મકતા એક શક્તિશાળી સાધન છે. એનો ઉપયોગ ખાલી સુંદરતા માટે જ નહીં, પણ પોતાનો અવાજ ઉઠાવવા, સવાલો પૂછવા અને લોકોને વિચારતા કરવા માટે પણ થઈ શકે છે.
આખી ચર્ચા પછી મને તો સૌથી વધુ એ વાત સ્પર્શી ગઈ કે પહેલા વિશ્વયુદ્ધ જેવી એક ભયાનક ઘટના કેવી રીતે કલામાં આટલા મોટા અને ક્રાંતિકારી ફેરફારો લાવી શકે છે, અને કેવી રીતે જે શરૂઆતમાં કલા વિરોધી લાગતું હતું એ પણ સમય જતાં કલાનો એક મહત્વનો ભાગ બની જાય છે.
સાચી વાત છે. મારા માટે ખબર છે સૌથી રસપ્રદ વાત એ છે કે કલા કેવી રીતે આપણી ચેતનાને વિસ્તારવાની ક્ષમતા ધરાવે છે. એ આપણને ખાલી જે દેખાય છે એ નહીં, પણ જે શક્ય છે એ જોવા માટે પ્રેરે છે. અને બીજું, પેલી સ્થાપિત ધોરણોને પડકારવાની અને અતાર્કિક કે અજાણ્યામાં ડોકિયું કરવાની વૃત્તિ છે ને, એ માનવ સ્વભાવનો એક મહત્વનો ભાગ છે અને આજે પણ એટલો જીવંત છે. અને જતા જતા એક વિચાર શ્રોતાઓ માટે મૂકી જાઉં છું. આપણા પોતાના જીવનમાં કે આપણા સમાજમાં એવી કઈ માન્યતાઓ કે ધારણાઓ છે જેને આપણે કદાચ દાદાવાદી રીતે તોડીને જોવાની જરૂર છે, અથવા અતિવાસ્તવવાદી રીતે ઊંડા ઉતરીને ચકાસવાની જરૂર છે? ક્યાંક આપણે પણ કોઈ અદૃશ્ય નિયમોમાં બંધાઈ તો નથી ગયા ને?
બહુ સરસ વિચાર છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.